આવી અક્ષર ધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ બાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રીહરિ જેની સાધુ સુવાસે આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એકે કથી શ્રેષ્ઠ છે બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષા સુધાતો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સોતરે સહજાનંદ સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય આત્મીય સમાજની જય 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 આત્મીય યુવા મહોત્સવની જય 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 ઘણા બધા દિવસોથી આપણને સ્વામીજીનો ખૂબ અદ્ભુત લાભ મળી રહ્યો છે દરેકના હૈયાને વિશે ખૂબ ઉમંગ છે ખૂબ આનંદ છે ખૂબ ઉત્સાહ છે દરેકને પર્સનલી પણ ખૂબ લાભ મળ્યો છે પણ હું તમને પૂછું કે તમે વોટ ડીડ યુ લર્ન ઓર વોટ ડીડ યુ ગેટ એન્ડ વોટ યુ હેવ ડિસાઇડેડ અથવા તમે શું રિઝોલ્યુશન કર્યું છે તો તમારી પાસે શું જવાબ હોઈ શકે ઉમંગમાં આપણે દોડીએ બરાબર છે ઉમંગ સારી વસ્તુ છે થોડા વર્ષો પહેલાંની વાત છે આપણામાંથી એક મુક્તરાજે કહ્યું હતું કે સ્વામીજી લંડનના યુવકો ખૂબ ઉમંગમાં છે ખૂબ દોડે છે કાર્યકર્તાઓ ખૂબ દોડે છે બધાને હૈયાને વિશે એટલો બધો ઉમંગ આપે આપડી દીધો છે મેસેજ સારા આપ્યા સ્વામી રાજી થાય એવા પણ સ્વામીજીએ કીધું જવાબ શું આપ્યો સ્વામી કે ઉમંગ હોય એનો વાંધો નહીં પણ સમટાઈમ્સ અતિ ઉમંગને લઈને આપણી સ્વસારપનું પોષણ બી થઈ જાય કેટલો બધો આધ્યાત્મિક માર્ગ અટપટો અને જાગ્રત રહેવા જેવો છે પણ સ્વામીજીનું સાનિધ્ય હોય એટલે નેચરલ ઉમંગ હોય જ નેચરલ એ ડિવાઇન વાઇબ્રેશન્સ હોય જ પણ અત્યારે હું રીકેપ કરું છું કે 26ના સ્વામીજી પધાર્યા અને 14th July આવતીકાલે સ્વામીજી યુએસએ પધારે છે બપોરના તો આટલા દિવસો દરમિયાન આપણને આટલા દિવસનું સાનિધ્ય મળ્યું 18 દિવસ થાય છે 18 ડેઝ 18 ડેઝમાં આપણે શું શું સ્વામીજીએ કઈ કઈ વસ્તુ આપણને પકડાવી છે અથવા કઈ વસ્તુ ઉપર વધારે ભાર આપ્યો છે હું તમને પૂછું તો તમે કદાચ એક કોઈ એક કહી શકે કોઈ બે કહી શકે કોઈ 3-4 વસ્તુ કહી શકે પણ આપણી મેમરી એવી છે કે નવો ડેટા આવે તો જૂનો ડેટા બધો ડિલીટ થવા માંડતો હોય ભૂલી જવાય આપણાથી એટલે હું રીકેપ કરવા માગું છું તો સ્વામીજી આપણને આમ તો ટાઈમ થઈ ગયો છે થાળનો પણ મેસેજ એવા આવ્યા કે હજુ રસોઈ ઓન ધ વે છે 1:30 વાગે થઈ જશે એટલે મેં તો ચાલો ત્યાં સુધીમાં આપણે રીકેપ કરી લઈએ 18 દિવસનું સ્વામીજીનું સાનિધ્ય એની અંદર લગભગ સ્વામીજીએ 15 સભાઓ કરી અલગ અલગ ઠેકાણે નોર્થમાં સાઉથમાં ઈસ્ટમાં મિડલેન્ડમાં બધી થઈને લગભગ 15 જેટલી સભાઓ કરી પૂજાની અંદર 8 જેટલી ગોષ્ઠીઓ કરી 6 ગોષ્ઠી કદાચ નીચે કરી એટલે બધાની હરિભક્તોની વચ્ચે 1-2 રૂમમાં કરી 8-1 જેટલી ગોષ્ઠી કરી છે કદાચ એકાદી 2 ± હોઈ શકે પ્લસ હોઈ શકે પણ મિનિમમ 8 તો છે જ ખાનગીઓ કરી ખાનગીઓનો તો એક્ઝેક્ટ ફિગર નથી પણ અપ્રોક્સિમેટલી 300 જેટલા યુવકો સાથે હરિભક્તો સાથે કદાચ સ્વામીજી પર્સનલી બેઠા હશે એટ ધ એજ ઓફ 81 પધરામણી કેટલી કરી એનો ફિગર ખબર નથી અત્યારે એ ગણવો પડે એવો છે એટલે ખોટો ફિગર કહેવાની જરૂર નથી પેલો બી એપ્રોક્સિમેટલી છે કેટલા સ્વામીજીએ બેડ બદલ્યા કેટલાનું ઘર બદલ્યું કેટલી જગ્યાએ થાળ એટલે જેટલા દિવસ રહ્યા એના ડબલ થાળ થઈ ગયા 18 દિવસે તો 18 × 36 થાળ 36 હરિભક્તોને લાભ આપે આટલા બધા દિવસો દરમિયાન બધાએ સરસ સેવા બધાએ સરસ કરી છે ડેકોરેશનનો વિચાર કરીએ તો ડેકોરેશન આ વખતનું ડેકોરેશન આગલા બધા જ ફંક્શન, બધા સમયો કે બધા વિચરણ કરતા આ વખતનું ડેકોરેશન બેસ્ટ હતું. બધી જગ્યાએ સાઉથમાં કોઈ પણ સભાનું ડેકોરેશન, કારણ કે એના ફીડબેક પરદેશથી બી આવતા હતા, કારણ કે વોટ્સએપમાં બધા ફોટોગ્રાફ્સ જાય અને બધા જુએ એટલે બધા એના ફીડબેક આવે. બીજી બાજુ અજયભાઈ ને બધાએ સરસ ડ્રામાની અંદર પણ તૈયારી કરી છે. સાંજે આપણે ડ્રામા, સાંજના ફંક્શન આપણું કલ્ચરલ બધી ઇવેન્ટ છે એટલે એમાં ડ્રામા છે, સંવાદ, પછી ડાન્સ છે, સાંસ્કૃતિક નૃત્ય છે, પ્રેઝન્ટેશન છે અને સ્વામીજીનો લાભ છે. હા, ચરણ સ્પર્શ તો બધાને થઈ ગયો છે એટલે આઈ ડોન્ટ વિશ, લેટ સી ઇફ ટાઈમ પરમિટ્સ. કારણ કે સાંજે સ્વામીજીને પાછી એક મીટિંગ કરી છે જમીને, એટલે 7:30 વાગ્યા સુધીમાં તો સ્વામીને થાળ કરાવી દેવાનો સંકલ્પ છે. એટલે તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ બી હિયર એટ 4 PM. આજે છેલ્લો દિવસ છે એટલે બધા મોડું નહીં કરતા. આપણે બધા મોટામાં મોટો આપણી જે આમ તો ઘણું બધું હોય પણ એક લૌકિક રીતે વાત કરીએ તો ડિસિપ્લિનમાં, પંક્ચ્યુઆલિટીમાં આપણે બધા ખૂબ, આપણે ઇંગ્લેન્ડમાં રહેવા છતાં પણ આપણે ઇન્ડિયનની જેમ જ દર્શન કરાવીએ છીએ. એટલે પ્લીઝ આ વસ્તુ બહુ શીખવા જેવી ને સમજવા જેવી ને એક્શનમાં મૂકવા જેવી છે. એને લઈને બધું ડીલે થાય, આપણને ઘણો બધો લાભ મિસ થાય છે. કાલે જોયું હતું ને સ્વામીજીને, આપણે સ્વામીજીના પ્રવચનમાં બ્રેક મારવી પડી એવી હાલત થાય બીકોઝ ઓફ અસ. સ્વામીજીનો કોઈ પ્રશ્ન નહોતો, આપણે સ્વામીજીને બધું ડીલે કરાવડાયું. સવારે આપણે કેટલું બધું મોડું થયું હતું. એટલે સ્વામીજીનો આપણે લાભ મિસ કરીએ છીએ એ આપણી અનિયમિતતાને લઈને, આપણી અજાગ્રતાને લઈને, આપણી આળસને લઈને, આપણી બેદરકારીને લઈને. એટલે કારણ કે સમયસર આપણે હોલ ખાલી કરવાનો હતો અને થઈ ગયો તો ટાઈમ ઓલરેડી, એટલે પછી અમે રિક્વેસ્ટ કરવા ગયા અને તમે એના સાક્ષી છો. ખાલી તમને એક્ઝેક્ટ શું બોલ્યા છે સંભળાયું નથી, જે અમે લાભ લીધો છે પણ તમારા બધાની કૃપાથી લાભ સરસ સ્મૃતિ મળી ગઈ અમને. પણ એટલે સમયની માં બહુ ધ્યાન રાખીએ આપણે બધા. એટલે હવે જે સ્વામીજી આપણને આટલા દિવસ લાભ આપ્યો એમાં કઈ વસ્તુ પર વધારે ભાર આપ્યો છે એ હું તમને વન બાય વન પહેલા કહું છું. સિક્વન્સમાં નથી કહેતો પણ જેમ જેમ યાદ આવ્યું તેમ તેમ બધું નોટ કર્યું છે. 18 પોઈન્ટ્સ છે આમ, એ તમે ઇફ ઇટ ઇઝ પોસિબલ તો તમે નોટ ડાઉન કરજો, જેથી કરીને 18 દિવસના 18 મુદ્દાઓ પર સ્વામીજીએ ભાર આપ્યો છે તો એ મુદ્દા એટલીસ્ટ બીજું બધું યાદ ના રહે, પણ આટલી વસ્તુ પર સ્વામીજીએ ભાર આપ્યો છે તો એટલે ખ્યાલ આવે કે સ્વામીજી બહુ આમ વાત 18 મુદ્દા કરતાં ઘણી કરી છે પણ આટલા પર બહુ વધારે પ્રકારનો ભાર આપ્યો છે. તો એક તો હું બધી જ બધી સભાઓનું કવર કરું છું, જનરલ સભા હોય, ગુરુ પૂર્ણિમાની સભા હોય, આપણી સભા હોય, અંબરીશોની સભા હોય, બધી સભાનું મેં કવર કર્યું છે, ઇવન પૂજાની ગોષ્ઠી બી હોય. તો પહેલું તો એક નો મૂવી, મૂવી નહીં જોવા બાબત, જોવો તો ધાર્મિક મૂવી જોવા, એ મુદ્દા પર ખૂબ ભાર આપ્યો છે. આપણે બધા અંગત છીએ. સ્વામીજી તો જનરલ સભામાં વાત કરતા હતા, ગુરુ પૂર્ણિમાની સભામાં તો બધા સદભાવવાળા જ આવતા હોય મોટાભાગના, આપણે હોઈએ પણ એ સિવાય 50% ઉપર તો બીજા હોય. તો સ્વામીજી એ લોકોને પણ કહેતા હતા કે મૂવી ન જુઓ. એટલે પ્રથમ 18 ઉપર સ્વામીજીએ ખૂબ ભાર આપ્યો, કારણ કે આપણા ઇન્દ્રિયનો આહાર જો સ્વામીજી આટલું કેટલી વખત હાથ કેટલી વખત કર્યો હશે, આપણે કોઈ નોટ નથી કર્યું. સ્વામી કે આટલું આ 5 જ્ઞાનીદળ ભગવાને આટલામાં આપી છે અને આપણે પોઝિટિવ કરી છે, કેટલી બધી વખત બોલ્યા હશે, કેટલી બધી વખત સ્વામીજી આમ હાથ કર્યો હશે. જેટલી વખત સ્વામી હાથ કર્યો હશે ને એટલી વખત કદાચ આપણી પ્રાર્થના નહીં થઈ હોય, એટલી બધી વખત સ્વામીજી આમ હાથ કર્યો હશે. તો આપણે હવે થોડું ધ્યાન રાખવાનું. કોઈ સારા હોય તો સ્વામીજી કીધું કે રિલિજિયસ હોય કોઈ એવા, ઇટ્સ ઓકે, પણ હવે આપણે જોઈએ તો પછી આપણું ભજનમાં કોન્સન્ટ્રેશન નહીં રહે, ભજન આપણે નહીં કરી શકીએ શાંતિથી. એટલે આ એક પહેલો મુદ્દો, મૂવી ન જોવા, જોવા તો સારા જ રિલિજિયસ જોવા એ વસ્તુ પર, અને ક્યારેક જ જોવા, બાકી નહીં જોવા, એ મુદ્દા પર વાત. બીજો મુદ્દો, અન્ય ક્ષેત્રે કુતમ પાપમ, પ્રથમનું જે પહેલું વચનામત છે, સ્વામીજી કહે છે કે અમે બધા યોગીજી મહારાજને આ મોર્નિંગની પૂજાની ગોષ્ઠીમાં સ્વામીજી કદાચ બોલેલા, એમાં સ્વામીજી એ વાત કરે, એમાં કદાચ બધા હાજર ના હોય, એટલે આમાંના બધા મુદ્દામાં ઘણા તમે લોકો અમુક જ ગોષ્ઠીમાં હાજર હોય, 100% બધા જ ગોષ્ઠીને બધી જ સભાઓમાં કદાચ હાજર ના હોય એટલે બધાને લાભ મળી જાય, એટલે હું અત્યારે આ રીકેપ કરું છું. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમમાં સ્વામીજી એવું કહેતા હતા કે અમે બધાએ પૂછેલું, ગુણવંતભાઈને બધાએ બાપાને પ્રશ્ન પૂછેલો કે એવું કયું વચનામાં છે સિદ્ધ કરીએ તો બધા થાય, તો પ્રથમ પહેલાનો પહેલો પેરેગ્રાફ કીધું. પહેલો કીધું પછી કે એમાં અમે શું કરીએ, તો કે પહેલો પેરેગ્રાફ, તો પહેલો પેરેગ્રાફ શું છે, તો એ ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ સૌથી કઠણમાં કઠણ સાધન છે. આટલું સિદ્ધ થઈ જાય તો બધું સિદ્ધ થઈ જાય, એ સૌથી અઘરામાઘરી સાધના છે. કે ભજન કરવા બેસીએ ત્યારે ભગવાનની અંદર આપણું મન રહે, ભગવાનની મૂર્તિના સ્વામીજીની મૂર્તિના આપણને જે દર્શન થાય એ અઘરામઘરું સાધન છે. તો એની અંદર સ્વામીજી શું કીધું કે એને એ સિદ્ધ કરવો હોય પેરેગ્રાફ તો એના માટે છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરવો પડે. એ કયો છેલ્લો પેરેગ્રાફ, તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે કોઈના એ દોષ સ્વભાવ તરફ આને આમ કરવું જોઈએ અને આમ કરવું જોઈએ, આ બધી વાતો સ્વામીજી ખૂબ કરી છે, ખૂબ કરી છે. એટલે આપણે હવે એ સંકલ્પ કરીએ કે હવે કોઈના એ દોષ સ્વભાવ તરફ આપણે નજર નથી રાખવી. જ્યાં સુધી હું પૂર્ણ નથી થયો, જ્યાં સુધી મારા દોષ સ્વભાવ નથી ડળ્યા, તો મારે બીજાના દોષ સ્વભાવ તરફ નજર રાખવાની શા માટે જરૂર છે. પણ આપણી સાત્વિક એ ઈગો એવો છે ને કે એ આપણને પ્રેશર કરે છે, જોવા માટે કમ્પેલ કરે છે, ફોર્સ કરે છે કે તું જોઈ જ લે. પણ આપણે વિચારને પામવું છે કે હું એ જોઉં છું એનો દોષ નથી, પણ મને જોવાનું મન થાય છે મારો દોષ છે. એટલે આ વસ્તુનું આપણે ખૂબ ધ્યાન, સ્વામીજી આની ઉપર બહુ ભાર આપ્યો છે. એટલે બીજો મુદ્દો આ યાદ રાખો. ત્રીજો મુદ્દો સ્વામીજી આપણને ઘણી વખત કીધું છે, આમ સામાન્ય લાગે છે, પણ સ્વામીજી આપણને કાલે બી કદાચ વાત કરી હતી કે હવે આપણે કોઈને તું નહીં કહેવાનું. બસ તમે કે તમારા ઘરવાળા હોય એને બી તું નહીં કહેવાનું, બસ તમે કહેવાનું. આમ સામાન્ય લાગે, કાલે સામે એવું બી લાગે, બહુ એવો સંબંધ હોય પણ સ્વામી કે એક મીરા જેવા હોય એ કહી શકે કૃષ્ણ ભગવાનને તું, પણ આપણે તો નહીં જ કહેવાનું. કારણ કે અત્યાર સુધી તું કીધું અને તમે હવે એમાંથી તું માંથી તમેમાં જવું, એમાં કેટલું બધું ઈગોને કટ કરવું પડશે આપણે. ત્યાર પછી તું માંથી તમે કન્વર્ટ થશે, ઈજી નથી. પણ એ સ્વામીજી બહુ ભાર આપ્યો છે. એટલે આપણે એ વસ્તુ લાગતી, સામાન્ય લાગતી વસ્તુને પણ આપણે એક્શનમાં મૂકવા માટે સિન્સિયર પ્રયત્ન કરવો જોઈએ. ચોથો મુદ્દો એ છે કે જે સ્વામીજી આપણને કહેદું છે કે બે સારા સાધુ અને ત્રણ સારા હરિભગત સાથે જીવ બાંધો. બસ કોકની સાથે આપણે દોસ્તી રાખવાની ખુલ્લા, આમ તો કોને લાભ આપ્યો, અંબિકભાઈએ લાભ આપ્યા આપણને ભગવદીની અનિવાર્યતા ઉપર, ભગવદીનો સ્વીકાર. આમ આપણને દોસ્તી હોય, આમ સ્વીકાર હોય, આપણી આપણી એને આગળ સરળ વર્તા હોય, પણ જ્યારે આપણે આપણી રીતનું પ્લાનિંગ કરીએ, આપણા જ્યારે આપણે નક્કી જ કર્યું કે આમ કરવું જ છે, કેતા મન બુદ્ધિ પરની સરળતા નથી હોતી આપણી. ગમે તેવું હોય આપણા એક વસ્તુ પાકી જ રાખે તો એને મન બુદ્ધિને કહી દેવાનું કે હું ગમે તેટલા બેસ્ટ પ્લાનિંગ કરું, બેસ્ટ વિચાર મારા હોય, પણ જ્યારે મને સોંપેલા ભગવદી હોય એવા ની સાથે એ જ્યારે મારું પ્લાનિંગ તોડવા માટે આવે, તોડવા માટે એ ન આવતા હોય, બધાની અન્ડરસ્ટેન્ડિંગ, બધાની સમજણ, બધાનું કેલ્ક્યુલેશન અલગ હોય, પણ ભગવાન એમાં રહીને ત્યારે, કારણ કે આપણું પ્લાનિંગ એ આપણો જીવનનો ધ્યેય નથી, આપણું આ મૂર્તિ છે એ આપણા જીવનનો ધ્યેય છે, એ આપણે ભૂલી જવાય છે. એ જે ભગતજી મહારાજની બધી વાત સાંભળીએ છીએ આપણે, એમ કહી દીધું ગિરનારને બોલાય, એમાં કેટલો ગિરનારને બોલાવ, જો આપણે એનું કલ્યાણ કરવું છે, બહુ પ્રસંગ સાંભળ્યો છે. પણ આપણા માટે હવે ગિરનાર જુદા છે, આપણા માટે કોઈ ફિઝિકલ ગિરનાર 10,000 પગથિયાવાળો જૂનાગઢનો ગિરનાર નથી, આપણા માટે એને ગિરનારના સ્વરૂપ જુદા જુદા છે. તો એ ગિરનારને જ્યારે બોલાવવાનું કે એ મનબુદ્ધિ પરની એ સરળતા હતી ભગતજી મહારાજમાં, તો લોકોએ સ્ટેટમેન્ટ બી આપ્યા કે આ એ મૂરખ છે ને એને શિષ્ય ગુરુ મૂરખ ને શિષ્ય મૂરખ છે. કોઈ ગિરનારને કંઈ બોલાવાતો હશે અને પેલો બોલાવા જાય છે કે આવતો હશે, પણ એ ગુણ પ્રાગજી ભગત બોલ્યા ભગતજી મહારાજ, એને આવવું હોય તો આવે, કલ્યાણ કરવું હોય તો આવશે, બાકી હું જઈને કહેવી છું હું તો આ રાજી કરી લઉં. એ મનબુદ્ધિ પરની સરળતા, આપણામાં એ સરળતા હું જોઉં છું, પણ એ સમટાઈમ્સ મિસિંગ હોય છે. એમ સામાન્ય સંજોગોમાં આપણી રીતનું જ્યારે હોય ને, આપણને જ્યારે કહે કે આપણા મગજમાં બેસે તો હા 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 આપણે કરીએ, પણ જ્યારે આપણી આપણી નક્કી કરેલું પ્લાનિંગ, આપણી નક્કી કરેલું આયોજન, અથવા મન બુદ્ધિને કારસો પડે એવું, અથવા અહમને તૂટે એવી જો કોઈ આજ્ઞા કરે, તે તેવી વખતે આપણા ભગવદી આગળ સરળ વર્તવાનું મને તમને ઘણી વાર કાઠું પડતું હોય છે. એટલે આ જીવ બાંધો કે નહીં કહેવાય, ગમે તેવું આપણને વઢે, ટોકે, ધગે, તિરસ્કાર કરે, બધાની વચ્ચે ઉપેક્ષા કરે, બધાની વચ્ચે આપણી ભૂલો દેખાડે, અને છતાં એનાથી દૂર જવાનું મન ના થાય, એ જીવ બાંધો કહેવાય. ખાલી હાય હેલો કરીએ ને વિશ કરીએ ને વોટ્સએપમાં મેસેજ મોકલી દઈએ ને થાળ કરાવી દઈએ, એ દોસ્તી, એ જીવ બાંધો નથી. જીવ બાંધો એટલે દૂર જવાનું મન ના થાય, એનું નામ જીવ બાંધો કહેવાય. એટલે આ એક વસ્તુ પર સ્વામીજી ભાર આપી. પછીનો પાંચમો મુદ્દો છે ગંભીરતા. એ વાત કરી હતી સ્વામીજી ત્યાં કોટેજની પૂજાની ગોષ્ઠીમાં વાત કરી કે સાધક ગંભીર હોવો જોઈએ. ગંભીર એટલે આપણે જે સિરિયસ શબ્દ બોલીએ છીએ એવું સિરિયસ નહીં, પણ ત્યાં સ્વામીજી સમજાવ્યું હતું ગંભીર એટલે શું, કે ગંભીર હોય ને એનું એક નિશાન તરફ નજર હોય, એમ નિશાન તરફ એ હંમેશા ફોકસ્ડ હોય કે મારું ડેસ્ટિનેશન શું છે, મારે શું કરવાનું છે, એ તરફ એનો એક ધૈર્ય યાત્રા હોય, એનો એક ધૈર્ય વિચાર હોય, એ ગંભીર કહેવાય. ગંભીર એટલે સુનમુન થઈને ખૂણામાં બેસી રહેવું એવું ગંભીર નહીં. ગંભીર એટલે એક સાધક કે જેની ડેસ્ટિનેશનની ક્લેરિટી હોય. ગંભીરતા એટલે એવો એક ગંભીર એટલે એવો સાધક કે જે હંમેશા ડેસ્ટિનેશન તરફ આગળ વધતો હોય, એવી ગંભીરતા આપણામાં હોવી જોઈએ. ગંભીરતાવાળા ગંભીરતા હોય તો એનામાં બાળક બુદ્ધિ ન હોય, બાહ્ય દ્રષ્ટિ ન હોય, બરોબરી આપણને હોય, કટાક્ષ, ઠઠા, મસ્કરી, ક્ષુલ્લક બધો આનંદ એવું બધું ના હોય, એ સિરિયસ હોય પોતાના ધ્યેય માટે, એવી ગંભીરતા હોવી જોઈએ, એ વાત સ્વામીજી કરી હતી. પછી સ્વામીજીએ વાત આપણને ઘણીવાર કરી છે, હમણાં અહીંયા છેલ્લા બે દિવસમાં બી કરી, કાલે બી કરી હતી સ્વામીજીએ, કે આપણે હઠ, માન અને ઈર્ષા એ આપણા માટે નરકના દ્વાર છે. દિવસે દિવસે હઠ, માન અને ઈર્ષાને તમે કાઢો બસ, અને સમ સુરત ભાવ એકતાને વધારો. જેમ જેમ આપણે કેટલું બધું ગોખાવડાવે, કેટલું બધું રિપીટ કરે, એટલે આપણે એમ થાય આ સ્વામીજી એકની એક વાત કરે, પણ આપણાથી પકડાતી નથી ને, એટલે એમને રિપીટ કરવું પડશે. અને પછી સ્વામીજીએ બહુ રિપીટ કરી હતી આ વાત, એવું વિચારીને આપણે પકડાય છે, પણ સહેજે સહેજે પકડાતી નથી એટલે એમને રિપીટ કરવું પડતું હોય છે. એટલે આપણે વિચાર કરીએ આટલું બધું રિપીટ કર્યું હોય, છતાં બી આપણને આપણે ખરેખર આપણા હઠમાં ઈર્ષાને ટાળવા માટે આપણે કેટલા જાગ્રત હોઈશું એમ, અથવા કેટલો સિન્સિયર એફર્ટ હશે એના માટે, કેટલું સ્વાધ્ય ભજન થતું હશે. દરેકમાં હઠમાં ઈર્ષા તો પડેલા છે જ, એટલે એ એક વાત કરી સમજી કે હઠમાં ઈર્ષાને તમે ઓળખો, ટાળો, સમ સુરત ભયુક્તા વધારો. પછી આગળ સ્વામીજીએ વાત કરી કે નપાસ થવાનું નહીં, અને નપાસ થાવ તો રાત્રે વિધાઉટ ફેઇલ ભજન કરી લેવાનું. આ વાત ઉપર પણ વાણીથી બી નપાસ નહીં થવાનું, કોઈ પણ રીતે નપાસ નહીં થવાનું, આંખકાન જીભથી નપાસ નહીં થવાનું, વાણીથી નપાસ નહીં થવાનું, અને કદાચ થઈ ગયા તો એ દિવસે ભજન કર્યા વગર સુવાનું, આ એક મુદ્દા પર વાત કરી. પછીનો આગળનો મુદ્દો છે નિષ્ઠા ઉપર સ્વામીજીએ ઘણી વખત વાત કરી છે. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 અને 5 પ્રમાણે તમે નિષ્ઠા પાકી કરો. નિષ્ઠા કરતા હરતા ઉપર સ્વામીજીએ ખૂબ ભાર આપ્યો છે કે કોઈ પણ પ્રસંગે ભગવાનને કરતા હરતા માનો. બસ આપણે કરતા હરતા નથી, ભગવાનને નથી માની બેસતા, એટલે પછી મુક્તને કરતા માની બેસીએ છીએ, અને મુક્તને કરતા માની બેસીએ છીએ એટલે એનો આપણને અભાવ આવે છે. જે કરતા હરતા માને એને કોઈનો અભાવ ના આવે, અને જે કરતા હરતા માને એના દાસના દાસ તરફની યાત્રા સરસ રીતે ચાલે, આત્મીયતા સરસ રીતે ચાલે. સ્વામીજી એક દિવસ પૂજામાં ગોષ્ઠી કરતા બોલ્યા, સ્વામી કે દરરોજ 2 પ્રાર્થના કરજો, કે તમારી નિષ્ઠાના બળે જીવન જીવાડજો, અને સમ સુરત ભાવ એકતાથી જીવન જીવાડજો. સ્વામી કે આ 2 જ પ્રાર્થના કર્યા કરશો ને તો તમે તમને ભગવાન નપાસ નહીં થવા દે, અને કદાચ નપાસ થશો તો ભગવાન તમને અંતષ્ટિ કરાવીને અથવા બુદ્ધિયોગ આપીને અથવા દોષનું દર્શન કરાવીને અથવા જાગ્રતતા આપીને ભજન કરવાનું બળ આપી દેશે. ખાલી આ 2 પ્રાર્થના કે હે પ્રભુ, મને તમારી નિષ્ઠાના બળે જીવન જીવાડજો, અને મને સમ સુરત ભાવ એકતાથી જીવન જીવાડજો. આ 2 પ્રાર્થના સ્વામી કે દરરોજ કરજો. પછી આગળનો 9મો મુદ્દો દાસના દાસ, જે આપણે બધાએ બહુ સાંભળ્યો છે. દાસના દાસ આપણને સ્વામીજી બહુ જ ગોખાવડાવે છે, અને એ માટે સ્વામીજી આપણે સહેલામ સહેલો રસ્તો એ કહેતા હતા કે ગુણાતીત પુરુષોના દાસોતાના પ્રસંગોમાં તમે વિચાર કરશો, ડૂબશો અને ભજન કરશો તો દાસના દાસની યાત્રા સરસ રીતે ચાલશે. એટલે એની ઉપર હું જાજી વાત નથી કરતો. પછી એક મુદ્દો નિજાત્માના બ્રહ્મરૂપમ, જે આપણને અઘરો પડે, જે વસ્તુ આપણને અહીંયા સ્વામીજીએ ગોખાવડાવી હતી, ત્યાં ગોખાવડાવી હતી કાલે દીક્ષાવિધિ પછી. અક્ષર બ્રહ્મ આપણે અક્ષર બ્રહ્મ છીએ, આપણે મગન છગન ને હનુમાન છીએ નહીં, ખાલી એટલું કીધું, આપણે આપણું નામ ભૂલી જવાનું નથી. હરિપ્રસાદ એ નામ સારું છે, હરિનો પ્રસાદ એટલે એ યાદ રાખજો, બાકી બધું ભૂલી જજો. એટલે ઇન્ડાયરેક્ટલી આપણને બધું જે કરવાનું છે કહી દીધું. પણ ઇન શોર્ટ આપણે આવી થોડી પ્રેક્ટિસ રાખવી પડે, અઘરી પડે, પણ હું એવું માનું છું કે કરવી જોઈએ. આપણે દરરોજ થોડોક પૂજામાં વિચાર કરીએ, જ્યારે બી સમય મળે ત્યારે વિચાર કરીએ કે હું અક્ષરબ્રહ્મ છું, બસ હું આ દેહ નથી. સ્વામી કેટલી બધી વખત બોલ્યા, પેસિફિકની વાત કરે, આટલો ઊંડો અને આટલું પાણી, જેટલું સમુદ્રમાં પાણી છે એટલા આપણે માતાના પેટે દૂધને ધાવ્યા છીએ, તો આટલી બધી એ બધા જ જન્મ એ બધું જ બોગસ છે. આપણે અક્ષ આપણું ઓરિજિનલ સ્વરૂપ શું છે તો કે અક્ષરબ્રહ્મ છે. દેહ બદલાયા કરે, એની પર અત્યારે જાજો વાર નહીં આપતો, કારણ કે આપણો સમય બધા મુદ્દા કવર કરી લઈએ. મને ઘણાએ કીધું કે તમે કેમ આ વખતે કોઈ સભામાં બોલતા જ નહોતા, એમ ભક્તિપ્રિય સ્વામી હોય કે પછી ગુરુપ્રસાદ સ્વામી. એટલે મેં કીધું હું તો અહીંનો અહીં જ છું, અને હવે સેન્ટર થશે એટલે તમે લોકો મને વધારે કદાચ રાખો, તો પછી પછી તો હું જ છું ને પછી તો હવે. એટલે મેં કીધું આ સંતો આવ્યા છે એનો લાભ લઈ લઈએ, એમ ભક્તિ સ્વામી સરસ લાભ આપે, ગુરુપ્રસાદ સ્વામી સરસ લાભ આપે. હવે કાલથી તો પછી પૂરું છે, પછી તો આપણે જ છીએ. અત્યારે આવજો પાછા, હમણાં બહુ લઈ લીધો છે, હવે તમારું પછી રાખો એવું ના કરતા. એટલે નિજાતમાનમ બ્રહ્મરૂપમ ઉપર સ્વામીજી ભાર આપ્યો. પછીનો મુદ્દો દસમો વીસમો ભાગ સ્વામી કે લક્ષ્મીનો કાર્ડ આવજો પાસે. એ તો આપણે ખરડો બધાએ કર્યો હશે અને ખરડા ઉપર તો બધે બહુ ભાર આપી, પણ એક આપણું મંદિર છે અને આપણે જ વાપરવાનું છે, અને આમાંથી સ્વામી કે અહીંથી શાંતિના સંદેશો આખા વિશ્વમાં વ્યાપક થશે એવું ત્યાં રહેનારા સંતો સેવકોને મહારાજ નિમિત્ત બનાવવાના છે, આપણે બધાને નિમિત્ત બનાવવાના છે. તો આપણે આપણા માટે ટૂંકમાં છે આપણા આત્માના ઉત્થાન માટે એક સરસ જગ્યા મળી. તમે વિચાર કરો આ કેનન હાઈસ્કૂલ અને કિંગ્સબરી ગ્રીન પ્રાઇમરી સ્કૂલ, એને આપણે કેટલા દર વર્ષે કેટલા પૈસા આપતા હતા, એટલા બધા આપતા હતા ભાડા આપે આપે. હવે આપણું આ સેન્ટર થઈ જશે એટલે બધા પ્રોબ્લેમ જતા રહેશે. હવે તો બે મોટા હોલ છે, અને સ્વામીજી તો પેલું કહી દીધું કે મોટો હોલ છે ને જે મેઇન હોલ, એ હોલમાં પછી સ્વામી કે આપણે એક બાલ્કની બી બનાવી દેવાય, એટલે સ્ટ્રેન્થ વધી જાય તો બહેનો બધા ઉપર બેસે અને નીચે બધા ભાઈઓ બેસે, અને એની લેન્થ એટલી ઇનફ છે સ્વામી કે હા 30-40 ફૂટ જેટલા પાસ ભાઈઓ અને પછી પાછળ બહેનો અને ઉપર બીજું બનાવી દઈએ. અત્યારે 350 તો ઇઝીલી બેસી શકે એટલું છે જ, પણ બીજું ઉપર કરી નાખે તો બીજું 150-200 વધી જાય. એટલે આપણો અત્યારનો રેગ્યુલર સમા છે, પ્લસ બહેનોની પેરેલલ અલગ સભા સપોઝ કરવી હોય, માનો કે ફ્રાઈડે સંતો કે કોઈ ના હોય ને તમે કરતા હોય તો બીજો હોલ છે એમાં ઇઝીલી 150 બેસી શકે. એટલે બહેનોની સભા એક બીજો હોલ છે, એમાં સ્ટેજવાળો હોલ છે, એની અંદર પણ સરસ થઈ જાય. એટલે બધી રીતે હવે સાનુકૂળતા થઈ ગઈ છે, પણ એ મંદિર પ્રત્યેની મમતા આપણને હોવી જોઈએ. જ્યારે મિતેશ લાલુએ સ્વામીજીના ઘરે પધરામણી કરીને ત્યારે પ્રાર્થના કરી કે પારસીપની મંદિરે સ્વામીજી એવું બોલ્યા હતા કે આ મંદિર જ્યારે લીધું મંદિર તે વખતે ત્યાં પારસીપની મંદિરના હોલમાં સભા કરતા કરતા સ્વામી બોલ્યા હતા કે આ મંદિરની અંદર સ્વામી કે આ મંદિરને જે પોતાનું મંદિર માનશે એના હૃદયને ભગવાન મંદિર બનાવી દેશે અને એમાં ભગવાન બિરાજી જશે, આવું સ્વામીજી બોલ્યા હતા. ઘણાએ પ્રાર્થના કરી છે, ઘણાએ લેખિત પ્રાર્થના બી કરી છે કે આવી રીતે અમને આ મંદિર પોતાનું મનાય, બસ એના પ્રત્યેની મમતા, મંદિર પ્રત્યેની આપણી મમતા વધવી જોઈએ. મંદિરમાં અહીંયા પારસીપની મંદિરે અમુક જણા છે તો મંદિરમાં કંઈ પણ હોય અમારા પેલા ભરતભાઈ, મુકેશભાઈ, અમીન, મહેશભાઈ બોડીવાલા એ બધા હશે, મેન્ટેનન્સ બધું સંભાળે છે દરેક ડિપાર્ટમેન્ટ. આપણે બી બધા ડિપાર્ટમેન્ટ પર છે, આપણને પણ બધાને સેવા મળશે અલગ અલગ આપણી સ્કિલ પ્રમાણેની. પણ એ લોકો કંઈ પણ હોય, કોઈ પણ જગ્યાએ કંઈક સ્ક્રૂ નીકળી ગયો હોય કે કંઈ પણ લીકેજ થતું હોય, કંઈક પણ બગડ્યું હોય, તો એ જાતે જ બધું કરવા માટે એ મમતા થઈ ગઈ. એવી મમતા જો હોય ને તો ભગવાન આપણા હૈયાને વિશે મંદિર બનાવી આપે અને એમાં પોતે બિરાજી જાય. એટલે આપણે બધા એક દસમો વીસમો ભાગ આપણે નિયમિત કાઢવાનો, આ તો એક ખરડો એક મોટી એમાઉન્ટ આપવાની, એટલે સ્વામીજી બધાની સેવા વધારે માગી, જેની બાકી હોય એની જલ્દી પૂરી કરી દેજો, અને પછી આપણે નિયમિત દસમો ભાગ કાઢીએ, ઓનલાઈન જ ટ્રાન્સફર કરી દેવાનો, જેથી કરીને આપણો બધો વ્યવસ્થિત મેન્ટેનન્સ ચાલ્યા કરે. આપણા માટે જ છે એટલે આપણો પોતાનો. પણ એના પછીનો મુદ્દો સ્વામીજી એ બી કીધો કે આપણે દસમો વીસમો ભાગ સમયનો બી કાઢવાનો. સ્વામીજી એની પર ભાઈ બહુ વધારે ભાર આપે દસમો વીસમો ભાગ સમયનો. એટલે એ વાત સ્વામીજીએ અહીંયા મિલ હિલની ગોષ્ઠીમાં, પૂજાની ગોષ્ઠીમાં સ્વામીજી બોલેલા હતા કે દસમો વીસમો ભાગ સમયનો કાઢો એમ. કારણ કે આપણે બધી પ્રવૃત્તિ કરીશું, ક્રિયા કરીશું, સારી વાત છે. હવે આત્મી યુવા મહોત્સવ આવે છે એટલે યુવા પ્રવૃત્તિ એ યોગી ડિવાઇન સોસાયટીની મુખ્ય પ્રવૃત્તિ છે એટલે એ તો કરવાની જ છે. પણ સાથે સાથે આપણે દસમો વીસમો ભાગ સમયનો એટલે લગભગ બે સવા બે કલાક એટલું જેટલો સમય થતો હોય એટલો સમય આપણે કાઢવો પડે આપણે પોતાના આત્મા માટે, કથા વાર્તા અને ભજન. એટલે અહીંયા જ્યારે સેન્ટર થશે પછી તો રોજ સવારના પહોરમાં જે બી ટાઈમ નક્કી કરશું આપણે દરરોજ કથા વાર્તા તો રાખવી જ પડશે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી આટલી બધી પ્રવૃત્તિ કરાવતા હતા, ભગવાન સ્વામીને આટલી બધી મંદિરોની પ્રવૃત્તિ કરાવતા હતા, પણ એટ ધ સેમ ટાઈમ કથા વાર્તાનો ફ્લો. કારણ કે વિધાઉટ કથા વાર્તા પ્રવૃત્તિ આપણને બંધનરૂપ બની શકે છે, સ્વભાવનું પોષણ બી કરી શકે છે. એટલે દસમો વીસમો ભાગ કથા વાર્તા અને ભજન માટે કાઢવાનો છે. પછીનો મુદ્દો એ છે, સ્વામીજી એવું બોલ્યા કે જે દસમો વીસમો ભાગ લક્ષ્મીનો દસમો વીસમો ભાગનો સમયનો નહીં કાઢે એને એકાંતિક ધર્મ સિદ્ધ નહીં થાય. આપણે કરવો છે એટલા માટે આપણે સમય કાઢવાનો. પછી યુવા પ્રવૃત્તિની પણ સ્વામીજીએ વાત કરેલી છે. યુવા પ્રવૃત્તિ તો હવે આપણે સ્વામી કહેશે જ કે યોગી ડિવાઇન સોસાયટીની મેઇન એક્ટિવિટી છે યુથ એક્ટિવિટી છે, બીજી બધી એક્ટિવિટી કરતાં. એટલે આપણે સ્વામીજી 500નો ટાર્ગેટ આપ્યો હતો, હજુ ઘણા બધા એનો જે મેં રાજેશભાઈ વાઘેલાને પૂછ્યું હતું તો લગભગ 200 જેટલા મુક્તોનું કન્ફર્મેશનનું એમની પાસે બધી ડિટેલ આવી છે. હવે આપણે બધા ભલે તમે કદાચ ટિકિટ બુક ન કરાવી તો કરાવી દીજો, પણ જેને બુક ન કરાવી હોય તો પણ એક આવવાનો જેનો સંકલ્પ છે તો એને જાણ કરી દીજો. કારણ કે સ્વામીજી એક બે વખત પૂછ્યું હતું મને કે કેટલા જણનું ફાઇનલ થયું છે, તે વખતે મને બર્લિનમાં પૂછ્યું પણ તે વખતે મારી પાસે એક્ઝેક્ટ સ્ટેટસ નહોતું એટલે મેં કીધું સાહેબ પૂછાયેલું એમ. તો રાજેશભાઈ વાઘેલાને બધું આપણે જણાવી દઈએ જેથી કરીને ભલે તમે વહેલા મોડું થાય પણ ટિકિટ ભલે બુક ના કરે પણ એક વખત તમે નોંધ કરાવી દીધી જેથી આપણને ખબર પડે કે કેટલા થયા. તો એના માટે ઘણા બધા યુવકો યુવા પ્રવૃત્તિ માટે સરસ દાખલો કરે છે. રીતેશ છે તો રીતેશ લગભગ 3-1 વખત 10-2-3-4 યુવકોનું ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું હતું સ્વામીજી પાસે. તો હી ઇઝ ડુઈંગ વેરી ગુડ યુથ એક્ટિવિટી. આપણે બધા પાસે થોડી ઘણી સ્કિલ છે તો યુવા પ્રવૃત્તિમાં પણ થોડોક ભાર આપીએ અને યુવકો વધે. આ થોડો ઘણો આપ્યો છે એના ફળ સ્વરૂપે જો 53 યુવકોએ અમરીશ દીક્ષા ગ્રહણ કરીએ. એટલે સબ આપણી યોગી ડિવાઇન સોસાયટીની સાચી એસેટ છે એ યુવક, જે સભા ભરતા યુવકો કે હરિભક્તો છે. એટલે એ આપણી એસેટ વધારવી છે અને એ માટે આપણે યુવા પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે. પછી એક ગોષ્ઠીમાં સ્વામીજીએ વાત કરી હતી કે સંબંધ જોવો પણ સ્વભાવ જોવો નહીં. આપણે બહુ ઘણી વખત એવું આમ આપણી સ્થૂળ દ્રષ્ટિ એવી છે કે આપણને બધાની એક્શન જ દેખાય, એની ક્રિયા જ દેખાય, શું કરે છે એનો સ્વભાવ જ દેખાય. એટલે સ્વામીજી કીધું આપણને ભગવાનનો સંબંધ થયો છે ગમે તેવો છે પણ એનો ભગવાનનો સંબંધ થયો છે ને બસ. એટલે એની ઉપર જ હજી વાત નહીં કરતો કારણ કે અત્યારે 1:30 વાગી ગયો. સંબંધ જોવો પણ સ્વભાવ ન જોવો એ મુદ્દા પર આપણે પછી વાત કરીશું. અને આમ તો ભૂતકાળમાં કરેલી બી છે પણ કોઈની બી સામે જોઈએ કા એનો ગુણ દેખાવો જોઈએ અને કા એનો ભગવાન સાથેનો સંબંધ દેખાવો જોઈએ પણ સ્વભાવ દેખાવો જોઈએ નહીં. પછીનો મુદ્દો સ્વામીજી કીધું કે કથા વાર્તાનું ને ભજનનું અંગ રાખજો. આ એક વાત કરી છે કે એ બી ઘણી વખત કરી છે. કથા વાર્તાનું સ્વામી કે ભજનનું જેનું અંગ હશે એનો જ વિકાસ થશે. એટલે મેં હમણાં જો કે વાત કરી જ કે આપણે પ્રવૃત્તિ કરીએ પણ છતાં કથા વાર્તા માટે સમય આપણે સ્વામીજી વિશે જોયું હશે, આપણે વોટ્સએપમાં ફોટા બી આવ્યા છે. સ્વામીજી પાસે કોઈ ના હોય ને સ્વામીજી એકલા હોય ને તો સીધું જ પુસ્તક ખોલીને બેસી જાય છે. હવે એમને સી જરૂર છે, થિંક ઓવર ઇટ. પ્લેનમાં બેસશે એટલે જો તમે જોજો અહીંથી બેસશે અહીં લંડનથી કાલથી, કાલે એરપોર્ટ પર જઈને પછી જેવા પ્લેનમાં બેસશે ને પ્લેન ટેકઓફ થશે નહીં થાય ત્યાં સુધીમાં એ આપણને ઘણી વખત કીધું કે સ્વામી 3માંથી 1 ગ્રંથ હું મારી સાથે હોય ને તો એમને સી જરૂર છે. આપણે પછી એમ દેખાય સ્વામી પાસે ગ્રંથ રાખે છે કેવું સારું કહેવાય, પણ એ આપણને એવું કહેવા માગે છે કે તમે લોકો આવું રીડિંગ રાખો, બસ કથા વાર્તાનો અંગ રાખો, પૂજા ફટાફટ ન પતાવી દો, થોડો વહેલા ઉઠો, પૂજાની અંદર શાંતિથી એકાદું વચનામત વાંચીએ, કંઈક થોડી ગોષ્ઠી સાંભળીએ, થોડું વિચારને પામીએ. હું તો સજેસ્ટ કરું છું, રેકમેન્ડ કરું છું કે સ્વાધ્યાય ભજન મોર્નિંગમાં સારો. રાત્રે સૂતી વખતે જે રોજનું દેવું રોજ ચૂકતે કરી દેવાનું, દિવસમાં શું શું લોચા માર્યા છે, ક્યાં ક્યાં નપાસી છે, એનું સરળ બાદબાકી કરીને પછી પ્રાર્થના કરતાં કરતાં ધૂન કરતાં કરતાં સૂઈ જવાનું. પણ રિયલ સ્વાધ્યાય ભજન પેલું તો હિસાબ છે, પણ નવું જે અંદર ડેટા ફીડ કરવો છે, નવું કથા વાર્તા પ્રસંગો નવી સમજણ અંદર જે એડ કરવી છે એના માટે મોર્નિંગ ટાઈમ બેટ્સ, કારણ કે એ સમયે આપણું મન વિચારો બધા શાંત હોય, એટલે રિસેપ્ટિવિટી સારી હોય, કોન્સન્ટ્રેશન સારું હોય. એટલે સ્વામી કે કથા વાર્તાનું અંગ રાખજો, ભજનનું અંગ રાખજો, તો તમારો વિકાસ થાય. જે વસ્તુ પર વધુ ભાર આપ્યું છે એ જ હું બધા અત્યારે કહું છું. પછી સ્વામીજી કહે છે કે વાણીથી તમારું દાસત્વ જવું જોઈએ નહીં, વાણીએ કરી નપાસ નહીં થવાનું. એટલે નપાસ ના થવાની વાતમાં જ આ બધું આવી જાય છે. અને પછી સ્વામી કહે છે જો કદાચ નપાસ થઈ જાય તો વિધાઉટ ફેલ ભજન કરી લેવાનું. કારણ કે વાણી એક વસ્તુ એવી છે કે એમાં આપણે મેક્સિમમ નપાસ થવાના ચાન્સીસ છે. વાણીથી આપણે બીજાને બહુ પુણ્ય આપી દઈએ છીએ. આપણે બહુ સમજવું કે તમે કોઈને ગરમ થઈ ગયા અને વાણીથી નપાસ થઈ ગયા, તમારું પુણ્ય એને ટ્રાન્સફર થઈ જશે. ઘણી વખત આપણે સત્સંગ કરવા છતાં આપણે એવું ફીલ થતું હોય કે મારી પાસે કશું બેલેન્સ નથી એમ, તો એનું કારણ આપણું પુણ્યનું બેલેન્સ વધતું નથી અથવા આપણામાં એ દિવ્ય તત્વોનો વધારો નથી થતો. તો એનું કારણ આ હોઈ શકે કે આપણે જેટલી કમાઈએ છીએ એની કરતાં વધારે આપણે ગુમાવતા હોઈએ છીએ. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું. પછી જાગ્રતતાની બહુ વાત કરી છે કે જાગ્રત રહેજો, બસ જાગ્રત રહે એ જ સાચો સાધક છે. એટલે જાગ્રતતાની પણ ખૂબ વાત કરી છે. એટલે મારી દ્રષ્ટિએ આટલા મુદ્દા, મને જે ખ્યાલ હતો, કદાચ એકાદ બે મુદ્દા એવા હશે જે ઇમ્પોર્ટન્ટ હોય, કદાચ મારાથી મિસિંગ હોય તો મને ખબર નથી, પણ આટલા ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે. એટલે મેં તમને ખાલી રીકેપ કરી લીધું કે આપણે ભૂલી ન જઈએ બસ, નહીં તો સ્વામીજી અત્યારે આપણી સુરુચિ ટોપ છે. આજે સુરુચિ ટોપ રહેશે, કાલે બપોરે સ્વામીજી જશે અને પછી બધા, કેટલા બધાએ રજા લીધી હતી, જોબ સ્ટાર્ટ થશે, કોઈનો બિઝનેસ સ્ટાર્ટ થશે, એક્ટિવિટી ચાલુ થશે, તમારા પેન્ડિંગ કામ હવે તમે પૂરા કરશો, ઘરનું કામ બધું કરશો, એટલે પછી ધીમે ધીમે કથા વાર્તાનો જે ફ્લો હતો એ અટકશે. એટલે ફરી સુરુચિ પાછી આપણી, સુરુચિને મેન્ટેન રાખવી હોય ને તો કથા વાર્તાનો અંગ રાખજે, બસ ડેઇલી કથા વાર્તા. અને આ જે મળ્યા છે પ્રવચનો બધા તમને મળી બી જશે, અને ભૂતકાળમાં બી ઘણા પ્રવચનો, ઘણી પારાયણો થઈ છે, તો એ બધું આપણે જો મનન ચિંતન કરીશું તો આપણી સુરુચિ મેન્ટેન રહેશે, તો આપણી જાગ્રતતા મેન્ટેન રહેશે, તો આપણો સંબંધ વધશે, નહીં તો સંબંધ તૂટી જશે. એટલે આટલા મુદ્દા પર વાત થઈ છે. આઈ હોપ કે હવે કદાચ રસોઈ આવી ગઈ છે. શું છે, મેસેજ આવી ગઈ હે ને? બસ તો હું અહીં પૂરું કરું છું. એક પ્રસંગ મેં હમણાં ત્યાં કીધો તો એક છેલ્લો કહી દઉં છું, નાનકડો જ છે. ઈસ્ટ લંડનમાં સ્વામીજી જ્યારે હતા ને, બહુ સામાન્ય પ્રસંગ છે પણ સ્વામીજીએ એનું અદ્ભુત સૂઝ આપી દીધી એટલે મને ફરી કહેવાનું મન થાય છે. સ્વામીજી ત્યાં મિલ હિલ હતા ઉતારા પર, ત્યારે બેઠા, થોડા યુવકો બેઠા હતા. એટલે સીએમ કે સ્વામીજીને પૂજા કરવા પધારે ત્યાં સુધી, ગુરુ પૂર્ણિમાનું પ્રવચન કરવાના, તમે થોડી ગોષ્ઠી કરો. એટલે મેં એમાં એક પ્રસંગ કીધો કે ઈસ્ટ લંડનમાં જ્યારે સભા ચાલતી હતી અને સ્વામીજી આસન પર બિરાજતા હતા અને હાર વિધિ ચાલતી હતી, એમાં એક ભાઈ, એક યુવક, હું ઓળખતો નથી, પછી એ નીકળી ગયા. પછી મેં એનું નામ મારે પૂછવાનું રહી ગયું, એ નીકળી ગયો કારણ કે મેં જોયો પણ દેખાયો નહીં, એના જગ્યા પર બેસી ગયો છે. પણ એના દીકરાને લઈને સ્વામીજીના દર્શન કરવા માટે આવ્યા હતા. ઈસ્ટ લંડનમાં નાના નાના કિડ્સ બહુ આવ્યા હતા, એટલે સ્વામીજીએ ઘોડિયા ઉપર જ બધી વાત શરૂ કરી દીધી. ખ્યાલ હોય તો આપણે એક અલગ મંડપ બાંધવા ઘોડિયા માટેનો, બધા બહેનો ત્યાં છોકરાઓને લઈને જાય. એટલે મને સારું, અત્યાર સુધી કોઈ જગ્યાએ ઘોડીની વાત એ નવો મંડપ ક્યાંથી આવી ગયો પાછા? પણ એ કિડ્સ બધા બહુ જોયા ને, એટલે સામેને કે આ બધા જો ત્યાં આવશે ને તો અવાજ કરશે તો બધું ડિસ્ટર્બન્સ બહુ થશે. પણ એમાં એક ભાઈ, ઘણા બધા દર્શન કરવા આવતા હતા, એમાં એક ભાઈ આવ્યા, એનો છોકરો હાથમાં હતો, તો એને સ્વામીજીને એકદમ નમ્યા નીચે પગેલા. તો હવે હાથમાં આમ છોકરો રાખેલો હતો એટલે છોકરાને તો તકલીફ તો પડે, એને બી થોડુંક આમ બેન્ડ થાય ને, એટલે એને ટ્રબલ પડતી. તો સ્વામીજીની નજર પેલા ભાઈ તરફ નહોતી પણ એ છોકરા તરફ હતી, એટલે મારી નજર પાછી છોકરા તરફ નહોતી, હું સ્વામીજી તરફ. પછી એ પગે લાગીને ગયા, એને છોકરાને તકલીફ પડી, આખું નમવું પડ્યું, થોડો બેન્ડ થયો, બાળક બહુ નાનો હતો. પછી મને સ્વામીજી કીધું, મને કે તે સામે જોયું કે, એટલે મેં હું કશું બોલ્યો નહીં. મન કે પેલો એને છોકરો જે પકડ્યો છે એ મને નમીને લાગ, નમ્યો મને પગે લાગ્યો, તો એ છોકરાને કેટલી તકલીફ પડી, પણ છોકરાના મુખની રેખા બદલાણી, બિલકુલ ના બદલાણી. એ રડ્યો નહીં, એને કોઈ ફેસ ઉપર આમ મુખની રેખા ના બદલાણી, એને કોઈ જાતનું આમ તકલીફ દેખાડી નહીં એને. તો કે એનું કારણ શું ખબર? કારણ કે એને ખબર હતી કે હું મારા બાપની ગોદમાં છું. બસ પછી સ્વામીજી અશોકભાઈ પછી થોડાક દૂર હતા, અશોકભાઈને બોલાવીને પછી એમને આ પ્રસંગ પાછી આ જ વાત ફરી કરી કે જો એના એને કાંઈ થયું નહીં, કે કારણ કે એના બાપની ગોદમાં. એમ આપણે દિલથી માનીએ કે હું હરિપ્રસાદ સ્વામીની ગોદમાં છું તો આપણી મુખની રેખા ગમે તેવા પ્રસંગો આવે પણ બદલાવી જોઈએ નહીં. એમનામ નિષ્ઠા કહેવાય. એવી નિષ્ઠા આપણે પાકી કરવી છે. આપણે દિલથી માનવું છે બસ એને મારું કાંડું પકડ્યું છે, હું એની ગોદમાં બેઠો જ છું. તો આજના શુભ અને મંગલકારી દિવસે સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી કે સ્વામીજી 81 વર્ષની ઉંમરે આપે તો આટલો બધો પરિશ્રમ વેઠ્યો, આટલો બધો ભીડો લીધો, અમે જેમ કીધું એમ કર્યું, અમારી સાથે ફોટા પડાવો, અમારી સાથે ખાનગી કરો, અમને આમ કરો, પધરામણી કરો, બધું જ આપે કરવામાં કશું જ બાકી નથી રાખ્યું. હવે અમારો વારો છે કે અમારે આપે જે જે અમને આ મુદ્દાઓ આપ્યા છે ઇમ્પોર્ટન્ટ જે બધા, એ વસ્તુ ઉપર ખરેખર અમે ફોકસ કરીએ અને ફોલો કરીએ અને આપનો રાજીપો મેળવી શકીએ, આત્મીય યુવા મહોત્સવને પોતાનો બનાવી શકીએ. એ માટે અમને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.